કેવી રીતે કરવું? ધ્યાનની વ્યાખ્યાઓ સમજી લેવી, ઇન્દ્રિયો શૂન્ય થાય તેને ધ્યાન કહેવાય છે. પાંચ ઇન્દ્રિયો જ્યારે શૂન્ય થાય છે, ઇન્દ્રિય જ્ઞાન જ્યારે શૂન્ય થવા લાગે છે, ત્યારે આત્મજ્ઞાન પ્રગટ થવા લાગે છે. અત્યારે આપણે જેને ધ્યાન કહીએ છીએ તે એક પ્રેક્ટિસ હોય છે, અને પ્રેક્ટિસમાં ઇન્દ્રિયોને શૂન્ય કરવાની હોય છે. આંખેથી જોવાનું બંધ થાય, કાનેથી સાંભળવાનું બંધ થાય, નાકથી સૂંઘવાનું બંધ થાય, જીભથી સ્વાદ બંધ થઈ જાય, અને કાયાથી કોઈ પણ જાતનું ટચ બંધ થઈ જાય. અને એવી અવસ્થા જ્યારે આવે ત્યારે ઇન્દ્રિય જ્ઞાન ધીરે 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 મંદ પડવા લાગે, અને ઇન્દ્રિય જ્ઞાન જ્યારે મંદ પડે છે ત્યારે આત્મજ્ઞાન શરૂ થઈ જાય છે. આત્મજ્ઞાન જ્યારે શરૂ થાય છે ત્યારે શરૂઆતના તબક્કામાં વિચાર શૂન્યતાનો અનુભવ થાય છે, અને વિચાર શૂન્યતાને ધ્યાન કહેવાય છે. કેમ કે વિચારોનો ખોરાક શું હોય, વિચારો આવે કેવી રીતે, વિચારોનું રો મટીરિયલ શું હોય, તો કે વિચારોનું રો મટીરિયલ બે પ્રકારે હોય છે. એક પાંચ ઇન્દ્રિયના નિમિત્તો, અને એક અંદરમાં પડેલી મેમરી. તમે ઇન્દ્રિય બંધ કરો એટલે મેમરી બહાર આવવા લાગે. તમે બહારમાંથી બધું બંધ કરી દો એટલે તમને તરત પછી તમારી મેમરી બધી ખુલવા લાગે. જેમ જેમ ઇન્દ્રિય બંધ થાય ને, એમ એમ ધીરે ધીરે પછી મેમરીઝ બહાર આવે. પણ મેમરીની એક લિમિટ હોય, એક લિમિટ પછી મેમરી છે ને બહાર આવવાનું સ્ટોપ થવા લાગે. અને એવી અવસ્થા જ્યારે આવે એને નિર્વિકલ્પ અવસ્થા કહેવાય, વિચાર શૂન્ય અવસ્થા કહેવાય. કેમ કે વિચાર આવે છે માંથી, યા તો પાંચ ઇન્દ્રિયના નિમિત્તો, આ છે આમ છે તેમ છે, જો અવાજ આવ્યો બરોબર છે, સુગંધ આવી, તો પાંચ ઇન્દ્રિય જે છે એના જે સબ્જેક્ટ જેટલા છે ને એ વિચારોનું કારણ બને છે. એટલે નવું ઇનકમિંગ જે થાય એ વિચારોનું કારણ બને, અથવા જૂનું જે અંદરમાં હોય ને એ બહાર આવે તો વિચારોનું કારણ બને. વિચારોનું પેટ્રોલ શું હોય, તો કે યા તો નિમિત્તો, પાંચ ઇન્દ્રિયના સબ્જેક્ટો, અને યા તો અંદરની મેમરી. આ બે ન હોય તો મન શું કરે પછી, મન શું કામ કરી શકે? ખ્યાલ આવે છે? પાંચ ઇન્દ્રિયના સબ્જેક્ટ ન હોય અને મનનો સબ્જેક્ટ ન રહે તો પછી મન કરે શું? મેમરી ન હોય તો મન કરે શું? પછી ઓટોમેટિક મન શાંત પડવા લાગે. જેવું મન શાંત પડે એટલે ઇન્દ્રિય સબ્જેક્ટ પૂરા થઈ જાય, એટલે અતિન્દ્રિય અવસ્થા શરૂ થાય. ઇન્દ્રિય જ્યારે અતીત થઈ જાય ત્યારે અતિન્દ્રિય સ્ટાર્ટ થાય. અતિન્દ્રિય એટલે શું હોય? ડાયરેક્ટ આત્મજ્ઞાન, ડાયરેક્ટ આત્મ અનુભૂતિ, ડાયરેક્ટ પોતાનું સેલ્ફ રિયલાઇઝેશન. પણ એ તરત થાય તો કે ના, તરત નહીં થાય. તો તરત ન થાય તો શું થાય? તો કે પ્રેક્ટિસ કરવી પડે. શેની પ્રેક્ટિસ કરવી પડે? તો કે ઇન્દ્રિયોને શૂન્ય કરવાની પ્રેક્ટિસ કરવી પડે. એ પ્રેક્ટિસને અત્યારના લોકો ધ્યાન કહે છે. વાસ્તવિકમાં ધ્યાન ક્યારે શરૂ થાય છે? કે જ્યારે મન પણ પોતાના સબ્જેક્ટ અને મેમરીઝ આ બેને છોડી દે છે. ઇન્દ્રિયના સબ્જેક્ટ શું છે? આંખનું દ્રશ્ય, કાનનું શ્રવણ, નાકનું ગંધ, આ ઇન્દ્રિયના સબ્જેક્ટ છે. તો મનનો સબ્જેક્ટ શું છે? તો કે ઇન્દ્રિયના સબ્જેક્ટ પ્લસ મેમરી, આ મનનો સબ્જેક્ટ છે. મેમરી પણ ગઈ અને ઇન્દ્રિયના સબ્જેક્ટ પણ ગયા, તો હવે શું રહેશે? તો કે શૂન્યતા આવવાનું શરૂ થશે. શૂન્યતા જેવી આવવા લાગે એટલે પોતે પોતાનો અનુભવ કરવા લાગે. કેમ કે અત્યાર સુધી જે કંઈ પણ પાંચ ઇન્દ્રિય હોય એ પરનો અનુભવ કરાવતી હોય કે સ્વનો અનુભવ કરાવતી હોય? ઇન્દ્રિયના સબ્જેક્ટ પરના જ, એટલે એનાથી જ પાછા બધા મેમરી બનેલી હોય, એટલે મેમરી પણ પરની જ હોય. એ બે જેવું જાય એટલે શું થવા લાગે? સેલ્ફ રિયલાઇઝેશનની તરફ વ્યક્તિ આવવા લાગે. એ આવવા લાગે એટલે પોતે પોતાના અનુભવનું જ્ઞાન અનુભવવા લાગે, અને પોતાના અનુભવનું જ્ઞાન એ અનુભવવા લાગે ત્યારે ધ્યાન શરૂ થાય છે. સ્વનું જ્ઞાન તેનું નામ ધ્યાન. સમજાય છે? સ્વનું જ્ઞાન તેનું નામ ધ્યાન. આ અવસ્થા ક્યારે ક્યારે આવે? જ્યારે વ્યક્તિ યા તો ધ્યાનનો પ્રયોગ કરે તો આવે. યા ક્યારે આવે? પૂર્ણ પ્રેમમય બની જાય ને ત્યારે આવવા લાગે. તમે ચેક કરશો એટલે ખબર પડશે. માનો કે આ માં છે ને પોતાના બાળકને અત્યંત પણ વાલ કરવા લાગે ને, એટલે શું થવા લાગે ખબર છે? એ ધીરે ધીરે છે ને અનુભૂતિની દુનિયામાં વયો જાય, અનુભૂતિની દુનિયામાં જાય અને અને ઇન્દ્રિયના સબ્જેક્ટમાંથી શું થઈ જાય? આઉટ થઈ જાય. પણ એમાં વીક પોઈન્ટ એક જ, એમાં સ્પર્શ અનુભૂતિ છેલ્લે હોય. એમાં સ્પર્શ અનુભૂતિ છેલ્લે હોય. જ્યારે તે નિર્વિચાર થવા લાગ્યા ત્યારે એમ લાગ્યું બસ હવે આ, પણ એ હોય છે ભ્રમ દશા. જ્યારે ધ્યાન હોય છે વાસ્તવિક સત્ય દશા. એ સત્ય દશામાં શું થાય? ઇન્દ્રિયના કોઈ સબ્જેક્ટ જ ન રહે, પાંચ ઇન્દ્રિયના કોઈ પણ સબ્જેક્ટ ન રહે, એટલે કોઈ દ્રશ્ય નથી, કોઈ શબ્દ નથી, કોઈ ગંધ નથી, કોઈ રસ નથી, કઈ છે જ નહીં કઈ. એટલે હવે પાંચ ઇન્દ્રિય બંધ થઈ ગઈ ટોટલી. ધ્યાન કરતા 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 શું થવા લાગ્યું? પાંચે પાંચ ઇન્દ્રિયથી અતીત થવા લાગ્યા તમે. તો હવે શું સ્ટાર્ટ થશે? તો કે તરત જ તમે જેવી ઇન્દ્રિયોને સ્ટોપ કરો ને એટલે મન ચાલુ થાય. મન શું કામ કરે? તો કે મેમરી બહાર લાવવાનું કામ સ્ટાર્ટ કરી દે. મેમરી કેટલી બહાર આવી શકે? લાવો. મહાવીરે શું કર્યું? ઓકે, મેમરીને બહાર આવવા દીધી. આવા દો, આવા દો, આવા દો. કેટલી મેમરી આવે છે? આવી આવીને જેટલી મેમરી હતી એ બધી મેમરી એકવાર રિપીટ થઈ ગઈ. હવે એ મેમરીની પણ કઈ વેલ્યુલેસ લાગવા લાગી. એટલે એક સમય મહાવીરનો એવો આવી ગયો કે જ્યારે ન મેમરી રહી ન સબ્જેક્ટ રહ્યા, હવે શું થાય? કઈ છે જ નહીં. છે જ નહીં એટલે જે જે જ્ઞાનની ધારા પર તરફ વળી રહીતી, ઇન્દ્રિયો તરફ વળી રહીતી, વિચારો તરફ વળી રહીતી, એ કોના તરફ વળવા લાગી? સ્વ તરફ. અને જેવું સ્વ સાથે કનેક્શન થવા લાગે, એ લક્ષ્ય હોય, એ ધ્યેય હોય, એ લક્ષ અને ધ્યેય હોય. પણ ધ્યેય શરૂઆતમાં મનપૂર્વકનું હોય, સંકલ્પ પૂર્વકનું હોય, અને પછી ધીરે ધીરે મનના સંકલ્પ પૂર્વકનું ધ્યેય પણ ઝીરો થાય. અને પછી, અને પછી શું થવા લાગે? શરૂઆતમાં જેમ સ્ટાર્ટર હોય, પછી તો ઓટોમેટિક પોતાનું પેટ્રોલ કામ કરવા લાગે. એમ શરૂઆતમાં કદાચ મેમરીથી સંકલ્પ કરેલો હોય, પછી તો પોતાની અનુભૂતિમાં જવા લાગે, અને અનુભૂતિનો સંકલ્પ શરૂ થાય, પોતાની સ્વાનુભૂતિનો સંકલ્પ શરૂ થાય. અને એ અવસ્થા જ્યારે આવે એમાં ધ્યેય શું બની જાય? પોતાનો આત્મા. ધ્યેય એટલે શું? ટાર્ગેટ, લક્ષ્ય, પોતાનો આત્મા. અને પોતાના આત્માને અનુભવવું એને જ ધ્યાન કહેવાય છે. એટલા માટે મારી વ્યાખ્યા છે, કાંઈ ન કરવું તે કરવું તે ધ્યાન છે. કેમ કે એમાં કાંઈ ન કરવા પણ થઈ ગયું સ્થિતિ. એ અવસ્થા શું આવી ગઈ? તો કે કઈ ન કરવાની સ્થિતિ આવી ગઈ. અને એ અવસ્થા જેવી આવે એટલે શું થાય? એકદમ ક્લિયર જ છે કે હવે કોઈ પર પદાર્થ ન રહ્યો. જ્યારે પરમાં જ્ઞાન નથી વહેતું ત્યારે ઓટોમેટિક જ્ઞાન સેમાં વહેવા લાગશે? સ્વમાં વહેવા લાગશે. એટલે એની સ્વાનુભૂતિ થવા લાગશે. અને જે સ્વાનુભૂતિ થવા લાગશે ત્યારે આત્માના બે ગુણધર્મો એક સાથે હોય, જેને કહેવાય છે કે જ્ઞાન, અને જ્ઞાનનો બીજો શબ્દ છે પ્રેમ, અથવા તો જ્ઞાનનો બીજો શબ્દ છે આનંદ, અથવા જ્ઞાનનો બીજો શબ્દ છે બ્રહ્મચર્ય. એટલે શેમાં રમવા લાગશે? તો કે તે બ્રહ્મમાં રમવા લાગશે. બ્રહ્મ એટલે જ્ઞાન, બ્રહ્મમાં રહેવું તેને કહેવાય છે બ્રહ્મચર્ય. તે ઓટોમેટિક એની અવસ્થા શેમાં થવા લાગી? બ્રહ્મચર્ય અવસ્થા એની આવી ગઈ. ઓટોમેટિક એની સ્થિતિ શું થવા લાગી? તો કે હવે તે, એને કોઈ બીજો કઈ છે જ નહીં. હવે એ સમય શરીરને કોઈ મારે છે, કોઈ કાપે છે, કોઈ ખીલા મારે છે, કઈ બીજું કઈ પણ થાય છે, પણ જ્યાં હું જ એમાંથી અલગ પડી ગયો છું, તો હું એમાંથી જે અલગ પડી ગયેલો છું એટલે એને જે થાય છે એનો હું જોનારો બનવા લાગુ છું ધીરે 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 ધીરે. પણ એ તરત નથી થતું, તરત નથી થતું એટલે શું થાય છે કે જે આપણે જે અવસ્થામાં જઈએ ન જઈએ પાછા મેમરીમાં અને ઇન્દ્રિયમાં આવી જઈએ. એટલે મેમરી ને ઇન્દ્રિયમાં જેવા આવ્યા એટલે તરત વળી સ્પર્શની અનુભૂતિ સ્ટાર્ટ થઈ ગઈ. ખરે એનેસ્થેસિયા વખતે શું થતું હોય તો કે જે સ્પર્શ જ્યાંથી પણ મેસેજ પાસ કરે છે કે અહીંયા કઈ કપાણું પણ મેસેજ પાસ કરે છે એ કંટ્રોલ થઈ ગયું હતું એટલે મેસેજ પાસ થયો જ નહીં એટલે ઓટોમેટિક કપાય છે તો પણ કઈ થતું નથી, તો પણ કઈ ખબર પડતી નથી. સેમ ટુ સેમ ઓલામાં પણ શું થવા લાગે, વન ટાઈપ ઓફ એનેસ્થેસિયા થઈ જાય કે એને કઈ ખબર જ ન પડે. પણ એનેસ્થેસિયાનો પાવર કેટલો ટકે તો કે વધારે સમય માટે ટકે જ નહીં એટલે ફરી પાછળનું પેઇન અહીંયાનું પેઇન પણ ચાલુ થાય અને બાકીની અસર પણ બધી સ્ટાર્ટ થવા લાગે. એ એનેસ્થેસિયા જેવી અનુભૂતિ જ્યારે એને 48 મિનિટ કરતા વધારે રહે તો એ શું થઈ જાય, નિર્વિકલ્પ થઈ જાય. અને જે નિર્વિકલ્પ અવસ્થા જે આવી જાય 48 મિનિટથી વધારે, તો આત્માનો એક નિયમ છે કે આત્મા ઉપર જેટલા પણ કર્મો લાગેલા હોય ને એને જ્યાં સુધી નવો સ્ટોક ન મળે ને ત્યાં સુધી જૂનો સ્ટોક પણ ટકી ન શકતો, એનું ગમ નવું મળવું જ જોઈએ, એને લેશિયા નવી મળવી જ જોઈએ. એને લેશિયા નવી ન મળે ને એટલે કર્મ આત્મા ઉપર જેટલા લાગેલા હોય ને એ બધા ક્ષય થવાનું શરૂ થઈ જાય. અને એટલે જ મરુદેવી માતા જવાને શું થયું હોય તો કે એ અવસ્થામાં વ્યા ગયા હોય અને એ અવસ્થામાં જવાને કારણે 48 મિનિટમાં શું થઈ જાય, ત્યાં ત્યાં કેવળનંદ થઈ જાય. અને એ અવસ્થા આવતા 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 વાર લાગે, થોડીક આવી ગઈ, થોડીક આવી ગઈ, થોડીક આવી ગઈ, થોડીક આવી ગઈ, એમ કરતા કરતા મહાવીરને 12.5 વર્ષ લાગ્યા. કોઈ એમ પૂછે કે સંયમ જીવનનું લક્ષ્ય શું છે, તો કે ખરેખર સંયમ જીવનનું લક્ષ્ય એ હોય પોતાની તે નિર્વિકલ્પ અવસ્થામાં વધારો કરવો. ખ્યાલ આવ્યો? એટલા માટે જ ભગવાને કીધું પડમમ પોરસી સજ્જાયમ બીયમ જાણમ જીયાય. ખ્યાલો કે સાધુએ કે સાધકે શું કરવાનું છે તો બીજા બીજી પોરસીના 3 કલાકમાં એણે માત્ર ધ્યાન ધ્યાન અને ધ્યાન કરવાનું છે. અને ધ્યાન શેની માટે કરવાનું છે તો કે એણે ઓલી નિર્વિકલ્પ અવસ્થાને 48 મિનિટ સુધી લાવવાની છે. પણ આવતી નથી, આ કાળમાં કોઈને આવતી નથી. એટલે શું થાય છે, થોડીક ક્ષણો માટે આવે છે પાછી ચાલી જાય છે, થોડીક ક્ષણો માટે આવે છે પાછી ચાલી જાય છે, થોડીક ક્ષણો માટે આવશે પાછી ચાલે. એ અવસ્થા ન આવે પૂર્ણ રૂપે ત્યાં સુધી સાધુત્વ પ્રગટ નથી થતું. ત્યાં સુધી જે સાધુત્વ હોય છે તે સાધુત્વ વસ્ત્રનું સાધુત્વ હોય છે, તે સાધુત્વ બહારનું સાધુત્વ હોય છે, જેને કહેવાય છે દ્રવ્ય લિંગ હોય છે, દ્રવ્ય સાધુત્વ હોય છે. તો આંતરિક સાધુત્વ શેનું થવા લાગ્યું કે જેમાં સ્વાનુભૂતિ થતી હોય તે સાધુત્વ છે. સાધુત્વની સાચી વ્યાખ્યા જ એ છે જેમાં સ્વાનુભૂતિ છે. હવે એ સ્વાનુભૂતિ પૂર્વક છે તો હવે એને ઇન્દ્રિય, પછી એની ઇન્દ્રિયો કેવી થઈ જાય છે, પછી ઇન્દ્રિય હોય છતાં પણ ન હોય જેવી થઈ જાય છે. જેમ કે કોઈ વ્યક્તિને એક સુપર આઈસ અંદર આપી દેવામાં આવેલી છે કે જેમાંથી એને બધું દેખાય જ છે. હવે એની બહારની આંખ તો ખાલી રાખવા પૂરતી જ છે, પટપટાવવા પૂરતી છે, ખાલી એમ દેખાય છે. પણ એને બધું નોલેજ શેનાથી પ્રાપ્ત થઈ રહ્યું છે, બધું ખબર શેનાથી પડી રહ્યું છે, બહારથી ખબર પડી રહ્યું છે. તો હવે એની આંખ ખાલી દેખાવા પૂરતી થઈ જાય છે, જોવે પણ છે અસર નથી થતી. એમ આમાં પણ એવું થઈ જાય છે કે એની સાથેના છૂટાછેડા થઈ જાય છે. જેમ લગ્ન થઈ ગયા છે, ફાઈવ નથી, છૂટાછેડા થઈ ગયા છે, પાડોશમાં જોલી રહીએ છે, એને જોવે પણ છે, પણ જે પેલા જોતો હતો હવે જોવે છે, તો હવે હવે એને અસર નથી થતી. કેમ? તો હવે એની સાથેનું કનેક્શન ડિસ્કનેક્ટ થઈ ગયેલું છે. સેમ ટુ સેમ આમાં પણ એ જ અવસ્થા આવે. પછીની ઇન્દ્રિયો કામ પણ કરતી હોય, પણ કામ કરતી હોય પણ ઇન્દ્રિયમાં કામ ન હોય. કામ એટલે કે ઈચ્છા ન હોય, એ ઇન્દ્રિય અંદર રાગ દ્વેષ ન હોય, વિકલ્પ ન હોય, એટલે ઈચ્છા મુક્ત થવા લાગે. જ્યારે પણ તમે સાધનાના ઉચ્ચ ક્ષેત્રમાં પહોંચશો ત્યારે શું થશે, અચ્છા આ પણ ના એ નથી, એમાં વિકલ્પ છે. કેમ કે તેના વડે જ છે. જ્યારે સાચું શું હોય છે તો કે કોઈના વગર જે થાય તે સ્વાનુભૂતિ છે, તે નિર્વિકલ્પ અવસ્થા છે, તે સમાધિ અવસ્થા છે અને તે આત્મ અવસ્થા છે. ધ્યાન કેવી રીતે કરવું? ધ્યાનની વ્યાખ્યા મેં તમને સમજાવી દીધી કે સૌથી પહેલા ઇન્દ્રિયોને શૂન્ય કરવી. અને ઇન્દ્રિયોને જેમ જેમ શૂન્ય કરતા જઈએ છીએ એમ એમ ઓટોમેટિક ધ્યાનની શરૂઆત થાય છે. આ ખાણ ખોદવાનું કામ છે. શરૂઆતમાં માટી જ નીકળે, માટી જ નીકળે, માટી જ નીકળે, માટી જ નીકળે. એક વખત એવું આવી જાય કે આપણી ધીરજ ખૂટી જાય, એમ લાગે હવે તો માટી જ નીકળે, કાંઈ થતું તો છે જ નહીં. તો છોડી દઈએ તો છૂટી જાય, પણ ખોદતા જ રહીએ તો એક દિવસ ગોલ્ડ સુધી પહોંચી જવાય. એમ 12.5 વર્ષ સુધી માત્ર ખોદતા રહ્યો, 12.5 વર્ષ સુધી માત્ર કરતા જ રહ્યો, કરતા જ રહ્યો, કરતા જ રહ્યો, કરતા જ રહ્યો. જો તમને કોઈ વહેલું અનુભવ થવા લાગે છે તો સમજવાનો કે તમે કોઈ ભ્રમના અનુભવો કરી રહ્યા છો, સત્યના અનુભવ નથી કરી રહ્યા. કેમ કે ધ્યાન કરવા વાળી વ્યક્તિને ધ્યાનમાંથી ચલિત કરી શકે એવા ઘણા બધા નિમિત્તો હોય જ છે. એટલે ધ્યાનમાં જેને જવું છે એની પાસે સૌથી પહેલા હોવી જોઈએ ધીરજ, પેશન્સ, નિર્વિકલ્પ અવસ્થા સુધી પહોંચવાની પેશન્સ. નિર્વિકલ્પ અવસ્થાની અંદર ક્યારેય પણ કોઈ પણ દ્રશ્ય ન દેખાય, કોઈ પણ રંગ ન દેખાય, કોઈ પણ પ્રકાશ ન દેખાય, કોઈ પણ જાતના કલરના શેડ ન દેખાય, કોઈ પણ જાતની કોઈ, કેમ કે એ તો સબ્જેક્ટ ઇન્દ્રિયોનો સબ્જેક્ટ થઈ ગયો, તો આંખનો સબ્જેક્ટ થઈ ગયો, પાછું એ મેમરીમાંથી પાછું બહાર આવવા લાગી. ઇન્દ્રિયાતીતમાં ઇન્દ્રિયનો કોઈ સબ્જેક્ટ ક્યારેય હોય નહીં, અને ઇન્દ્રિયના સબ્જેક્ટ જેમાં અનુભવવા લાગે તો સમજવાનું કે વ્યક્તિ બ્રહ્મમાં આગળ વધવા લાગે જ પાછી. એટલે ધ્યાન કરનારી વ્યક્તિને ક્યારેય પણ કોઈ પણ જાતના વિકલ્પથી પ્રોત્સાહિત ન થવું જોઈએ. હા, મારું ધ્યાન લાગવા બસ મને એક દિવ્ય અનુભવ થવા લાગ્યો છે, હું કંઈક અલગ જ અનુભવ કરું છું. ના, અનુભવ કરો છો એનો મને કંઈક વિકલ્પ છે. ધ્યાન નિર્વિકલ્પ અવસ્થા છે, કોઈ અનુભવહીનતા આવવા લાગે. અત્યાર સુધી તમે જે અનુભવો છો તે બધું કોઈને કોઈ સબ્જેક્ટ છે. ધ્યાનમાં સબ્જેક્ટલેસ અવસ્થા હોય, ખ્યાલ આવે છે? ધ્યાનમાં શું હોય તો કે સબ્જેક્ટલેસ અવસ્થા હોય, કોઈ સબ્જેક્ટ ન હોય, કોઈ અનુભૂતિ જ ન હોય. અને કોઈ અનુભૂતિ જે ન હોય ત્યાં અનુભૂતિ હોય, જેમ પાણીનો કોઈ રંગ ન હોય છતાં પાણીનો રંગ હોય, એમ કોઈ અનુભૂતિ ન હોય છતાં તે અનુભૂતિ હોય. પણ તમે અત્યાર સુધી એક્સપિરિયન્સ નો કરેલો છે, ગોળની રાબનો અનુભવ કર્યો છે, તમને રસગુલ્લું શું છે ખબર જ નથી પડતી શરૂઆતમાં. પણ જેમ જેમ અનુભવ કરશો એ ખબર પડશે ને આ અનુભવ ને આ અનુભવ ફરક છે. આ ઇન્દ્રિયોનો અનુભવ હતો, આ સ્પર્શનો અનુભવ હતો, આ રંગનો અનુભવ હતો, આ શબ્દનો અનુભવ હતો, અવાજનો અનુભવ, આકૃતિનો અનુભવ હતો. જ્યારે ઇન્દ્રિયાતીત અનુભવ ઇન્દ્રિયના કોઈ સબ્જેક્ટ વગરનો હશે, અને એ સબ્જેક્ટ વગરનો અનુભવ હશે, તો તમે અત્યારે કલ્પના ગમે એટલી કરશો પણ એ અનુભૂતિથી જ અનુભવાય એવું હશે. કેમ કે તમારો અત્યાર સુધીનો એ સબ્જેક્ટ નથી ક્યારેય, તમે એને ક્યારેય પણ વ્યક્ત કરી શકતા જ નથી, એક્સપ્લેન કરી શકતા જ નથી. પરંતુ તે આત્મ સ્વરૂપ છે, પરંતુ તે આત્મ સ્વરૂપ છે. કેમ કે જો આત્મા છે તો આત્માનો પણ કોઈનો અનુભવ હોવો જોઈએ, જો તે છે તેનો અનુભવ હોવો જ જોઈએ, અને તે અનુભવવાથી અનુભવાય છે, તે અનુભવવાથી જ અનુભવાય છે.
મંત્ર સાથે જે ધ્યાન કરીએ તે વધારે અસરકારક હોય કે કઈ ન કરવું? સાવ
શરૂઆતમાં એવું હોય કે તમારું મન વાંદરા જેવું હોય, વાંદરો જ્યાં સુધી પાંજરામાં ન પુરાય ત્યાં સુધી સ્થિર ન રહી, અને જેવો પૂરી એટલે બહુ જોરદાર વધારે તકલીફ આપે બહાર નીકળવા માટે, પણ પછી એને ખબર પડી જાય કે ના, મારા અંદર રહેવાનું છે, ધીરે ધીરે પછી શાંતિથી બેસી જાય. એમ મન પણ વાંદરા જેવું હોય, એ તરત કઈ ધ્યાનમાં ન વહ્યું જાય. મંત્રો શું છે તો કે પાંજરું છે. એટલે શરૂઆતમાં જયારે માળા કરવા બેસો ને એટલે બહુ બધા વિચારો આવવા લાગે, કેમ કે વાંદરાને પાંજરામાં પહેર્યું છે. પણ ધીરે 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 ખબર પડી જાય કે યશ, મારે હવે આમાં જ રહેવા, મારે મંત્રોચ્ચાર કરવાના જ છે. એટલે ધીરે ધીરે મન પછી શું થાય, એક્સેપ્ટ કરે ને. એટલે મંત્રમાં જ મન રહીએ, અને પછી બીજા બધા વિકલ્પમાંથી મન શું થઈ જાય, બહાર આવી જાય. એટલે મન એના સપોર્ટમાં હોય, પછી ધીરે 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 મંત્રો પણ છૂટી જાય અને વ્યક્તિ ધ્યાનમાં વયો જાય. તો શરૂઆતમાં મંત્રો ક્યારેક જરૂરી પણ હોય અને ક્યારેક જરૂરી ન પણ હોય, તમારું મન કેવું છે અને ગુરુ નિરીક્ષણ કરે અને એના આધાર પર કરે. ઘણી વાર મંત્ર ના આપવામાં આવે અને એક પોગલ દિઠ્ઠીએ કોઈ એક પૂતગલને બતાવવામાં આવે. શું બતાવવામાં આવે? કોઈ એક પૂતગલ પદાર્થને બતાવવામાં આવે. બસ એની પર ખાલી આંખોથી ધ્યાન હોય, પછી ધીરે ધીરે એમાંથી પણ પછી વ્યક્તિ બહાર આવી જાય. ભગવાન મહાવીર હંમેશા માટે એ રીતે કરતા હતા, આંખ અડધી આંખ ખુલ્લી રાખી અને પછી બસ એક પૂતગલ ઉપર દ્રષ્ટિ રાખતા હતા. ધ્યાનની એ પણ એક સ્થિતિ હોય જ, પણ એ શરૂઆતની કક્ષામાં. પછી શું થાય? પછી ધીરે ધીરે છૂટી જાય.
મથેળવા નામે ગુરુદેવ, જ્યારે ઇન્દ્રિય શૂન્ય કરીને આપણે ધ્યાન અવસ્થામાં બેઠા છીએ ત્યારે વિચારો જે આવે છે, તો એ સમયે શું કરવું જોઈએ? વિચારો માંથી કેવી રીતે,
તો શું કરવું જોઈએ? સૌથી પહેલા તમારી આસપાસના સંયોગોને જેમ જેમ ઘટાડશો એમ એમ તમારા વિચારો ઘટવા લાગશે. જેટલી ઉપધિ તમારી પાસે વધારે છે એટલા વિકલ્પો વધારે છે, જેટલી ઉપધિ ઓછી છે એટલા વિકલ્પ શું છે, ઓછા છે. સંયોગો જેટલા છૂટે આ સંયોગો જેટલા ઘટે તેટલી સાધના હોય છે. હું માનું છું જ્યારે તમે ઓછામાં ઓછા સંયોગો તમારી આસપાસમાં હોય ત્યારે ધ્યાન કરવું. દિવસ દરમિયાન સંયોગો તમારી આસપાસમાં ઘણા બધા હોય, જ્યારે વહેલી સવારે સંયોગો બહુ ઓછા હોય, બધા શાંત હોય, બધા સૂતા હોય, બધા કોઈ પણ જાતિ પ્રવૃત્તિ વગરના હોય, જેટલી પ્રવૃત્તિ ઓછી એટલા વાઇબ્રેશન્સ ઓછા, જેટલી પ્રવૃત્તિ ઓછી એટલે નેગેટિવ વાઇબ્રેશન્સ ઓછા, એટલે વહેલી સવારનો સમય જે છે તે ધ્યાન માટે ઉપયુક્ત સમય છે. પરંતુ જ્યારે પણ તમારી આસપાસના સંયોગો ઓછા હોય ત્યારે ધ્યાન કરી શકો છો, કેમ કે સંયોગો તમને સંકલ્પ વિકલ્પ કરાવનારા છે. સંયોગો તમને સંકલ્પ વિકલ્પ કરાવનારા છે. જો તમારા સંયોગો ઓછા થઈ જાય તો તમારા સંકલ્પ અને વિકલ્પ પણ ઓછા થઈ જાય. ઓકે.